એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે લેટિન અમેરિકન સાહિત્યના એક ખૂબ જ જાણીતા નામ એટલે કે ઇસાબેલ એલિયન્ડેની એક અદ્ભુત નવલકથા ડોટર ઓફ ફોર્ચ્યુન વિશે વાત કરવાના છીએ.
હા, હિજા દેલા ફોર્ચ્યુના ખરેખર અદ્ભુત કથા છે. 19મી સદીના ચીલીથી શરૂ થાય છે અને છેક કેલિફોર્નિયા ગોલ્ડ રશ સુધી આપણને લઈ જાય છે.
બરાબર. અને મુખ્યત્વે તો એક સ્ત્રીની સફર છે, સ્વતંત્રતા, પ્રેમ અને પોતાની ઓળખ શોધવાની.
ઇસાબેલ એલિયન્ડે વિશે થોડું જણાવશો? એમનો બેકગ્રાઉન્ડ પણ ઘણો રસપ્રદ છે.
ચોક્કસ. ઇસાબેલ એલિયન્ડે જન્મ 1942માં પેરુમાં, પણ ઉછેર ચીલીમાં, અને એમના કાકા એટલે ચીલીના પૂર્વ રાષ્ટ્રપતિ સાલ્વાડોર એલિયન્ડે.
ઓહ હા, એટલે રાજકીય ઉથલપાથલનો અનુભવ એમને નાનપણથી જ મળ્યો હશે, નહીં?
બિલકુલ. 1973માં જે લશ્કરી બળવો થયો એ પછી એમને દેશ છોડવો પડ્યો. વેનેઝુએલા ગયા, પછી યુએસએ, અને આ દેશ નિકાલના અનુભવો, એ સ્મૃતિઓ, એ બધું જ એમના લેખનમાં ઊંડું ઉતરેલું છે.
અને એમની શૈલી માટે પણ એ બહુ જાણીતા છે, પેલો જાદુઈ યથાર્થવાદ.
હા, મેજિકલ રિયલિઝમ, ખાસ કરીને એમની શરૂઆતની કૃતિઓમાં, જેમ કે ધ હાઉસ ઓફ ધ સ્પિરિટ્સ. વાસ્તવિક જીવનમાં જાણે જાદુઈ ઘટનાઓ સહજ રીતે વણાઈ જાય, પણ એમનો મુખ્ય સૂર તો હંમેશા નારીવાદી રહ્યો છે. મજબૂત સ્ત્રી પાત્રો એમની ઓળખ છે.
અને ડોટર ઓફ ફોર્ચ્યુન જે 1999માં આવી એ આ જ વાતને આગળ વધારે છે, પણ એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં. આ કોઈ સામાન્ય રોમાન્સ નથી, ખરું ને?
ના, જરાય નહીં. આ તો એક ઐતિહાસિક મહાકાવ્ય જેવું છે. એ સમયના સામાજિક બંધનો, વસાહતી માનસિકતા અને એક વ્યક્તિની પોતાની મુક્તિની શોધ, આ બધું જ એમાં છે.
તો આને આપણે ઐતિહાસિક સાહિત્ય કહી શકીએ, પાત્રના વિકાસની ગાથા કહી શકીએ.
હા, બિલ્ડિંગ્સ રોમેન્સ જેને કહેવાય. સાહસ કથા પણ છે અને રોમેન્સ પણ છે, પણ એવો રોમેન્સ જે પ્રેમ અને નિયતિના સ્વરૂપ પર સવાલ ઊભા કરે.
સરસ. તો આજની ચર્ચામાં આપણે આ વાર્તાના ઊંડાણમાં ઉતરીશું, પાત્રોની વિકાસ યાત્રા જોઈશું અને મુખ્ય વિષયોને સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો શરૂઆત કરીએ. વાર્તા ક્યાંથી શરૂ થાય છે?
વાર્તા શરૂ થાય છે 1840ના દાયકામાં ચીલીના વાલ્પારાઇસો શહેરમાં.
વાલ્પારાઇસો કેવું શહેર હતું એ સમયે?
એકદમ ધમધમતું બંદર. દુનિયાભરના જહાજો આવે, વેપાર ચાલે, જાણે દુનિયા સાથે જોડાવાનું એક મોટું કેન્દ્ર. અહીં એક બ્રિટિશ વેપારી છે, જ્હોન સોમર્સ, અને તેની અપરિણિત બહેન મિસ રોઝ.
સોમર્સ પરિવાર?
હા. અને એક દિવસ એમના ઘરના દરવાજે સાબુની એક ટોપલીમાં કોઈ એક નવજાત બાળકી મૂકી જાય છે.
ઓ, અને આ બાળકી એટલે આપણી નાયિકા એલિઝા સોમર્સ.
બરાબર. એલિઝા સોમર્સ એટલે એની ઓળખ શરૂઆતથી જ એક રહસ્ય છે. એના મૂળ ક્યાં છે એ કોઈ જાણતું નથી.
તો એનો ઉછેર કેવી રીતે થાય છે આ બ્રિટિશ પરિવારમાં?
એનો ઉછેર બેવડો છે એમ કહી શકાય. મિસ રોઝ તેને એકદમ અંગ્રેજી ઢબની કેળવણી આપવા માંગે છે. પિયાનો શીખવે, વોટર કલર પેઇન્ટિંગ, શિષ્ટાચાર.
વિક્ટોરિયન યુગની એક આદર્શ યુવતી બનાવવાનો પ્રયાસ.
હા. અને ભાઈ, જેરમી છે ને, એને વ્યાપારમાં થોડો રસ લેતી જોવા માંગે, પણ એલિઝાનું મન, એનું દિલ, એ તો જોડાયેલું છે ઘરની રસોઈયણ સાથે.
રસોઈયણ?
હા, મામા ફ્રેસિયા. એ માપુચે સમુદાયની છે. માપુચે એટલે ચીલીના મૂળ નિવાસીઓ. એમની પોતાની પરંપરાઓ, પ્રકૃતિ સાથેનું જોડાણ, જડીબૂટીઓનું જ્ઞાન.
અચ્છા, એટલે એલિઝાને મામા ફ્રેસિયા પાસેથી એક અલગ જ દુનિયાનું જ્ઞાન મળે છે.
બિલકુલ. એ એને રસોઈ શીખવે છે, જડીબૂટીઓ વિશે જણાવે છે, અને કદાચ જીવનના એવા પાઠ શીખવે છે જે અંગ્રેજી કેળવણીમાં નથી મળતા. હૃદયના રહસ્યો એમ કહી શકાય.
અને સાંભળ્યું છે કે એલિઝામાં કે ખાસિયત પણ છે, કોઈ અસાધારણ શક્તિ.
હા, એની ગંધ પારખવાની શક્તિ અદ્ભુત છે. એ માત્ર નાકથી સૂંઘતી નથી, પણ ગંધથી જાણે લોકોની ભાવનાઓ, એમની સ્મૃતિઓ, એમનું સત્ય પારખી લે છે. આ એની એક આંતરિક સૂઝ છે.
વાહ. અને સ્વભાવે કેવી છે? જિદ્દી, જિજ્ઞાસુ?
બંને. મજબૂત મનોબળ છે એનું, જિજ્ઞાસુ પણ છે. એ સમયના જે નિયમો હતા, ખાસ કરીને સ્ત્રીઓ માટે, એમાં એ બંધાતી નથી. એનું મન મુક્ત છે.
એટલે એક તરફ આ બંધિયાર લાગતું ગોઠવાયેલું જીવન અને બીજી તરફ એનું મુક્ત મન અને મામા ફ્રેસિયા પાસેથી મળેલી કેળવણી, આ સંઘર્ષ વચ્ચે પ્રેમનો પ્રવેશ થાય છે નહીં?
હા, એના જીવનમાં આવે છે જોઆક્વિન એન્ડિએટા.
જોઆક્વિન એન્ડિએટા કોણ છે?
એ જેરીમી સોમર્સને ત્યાં કામ કરતો એક યુવાન ક્લાર્ક છે. ગરીબ છે પણ ઉત્સાહી છે. એનામાં એક આદર્શવાદ છે, ક્રાંતિકારી વિચારો છે, અને એની આ જ વાત એલિઝાને ખૂબ આકર્ષે છે.
એટલે એક સુરક્ષિત ગોઠવાયેલા જીવનમાંથી આવતી છોકરી માટે આ એકદમ નવું અને રોમાંચક હતું હશે.
બરાબર. એમની વચ્ચે ગુપ્ત પ્રેમ સંબંધ બંધાય છે, ખૂબ જ તીવ્ર, જુસ્સાદાર, યુવાનીનો પહેલો પ્રેમ કહી શકાય.
આ પ્રેમ શરૂઆતમાં એલિઝા માટે બધું જ બની જાય છે, એમ લાગે છે જાણે એ જ એની દુનિયા. પણ કદાચ લેખિકા એ પણ બતાવવા માંગે છે કે આવો પ્રેમ પ્રેરક પણ બની શકે છે, પરિવર્તન લાવી શકે છે.
ચોક્કસ, કારણ કે આ પ્રેમ જ એને એની સુરક્ષિત દુનિયાની દિવાલો તોડવા માટેનું પહેલું કારણ બને છે. પણ પછી એક મોટો વળાંક આવે છે.
1849 ગોલ્ડ રશ.
હા, કેલિફોર્નિયામાં સોનું મળ્યું છે એવા સમાચાર વાલપરાઈસો સુધી પહોંચે છે, અને જોઆક્વિન માટે તો જાણે આ ભાગ્યનો દરવાજો ખુલી ગયો.
એને શું દેખાય છે આમાં? પૈસા, તક,
બધું જ. ગરીબીમાંથી બહાર નીકળવાનો રસ્તો, પોતાના ક્રાંતિકારી સપના પૂરા કરવા માટે ભંડોળ ભેગું કરવાનો મોકો. એ વિચારે છે કે કેલિફોર્નિયા જઈને નસીબાજમાવવું જોઈએ.
અને એલિઝા?
એ એલિઝાને વચન આપે છે કે તે ત્યાં સ્થાયી થઈને પછી તેને બોલાવી લેશે, અને નીકળી પડે છે કેલિફોર્નિયા.
આખી વાર્તાનો મુખ્ય આધાર અહીંથી બંધાય છે. એક સ્ત્રી પોતાના પ્રેમી પાછળ દુનિયાના બીજા છેડે જવા તૈયાર થાય છે. પણ મને એવો પ્રશ્ન થાય છે કે શું આ સફર માત્ર જોઆક્વિનને શોધવાની રહેશે કે પછી કંઈક બીજું જ મળશે એને?
બરાબર, એ જ સવાલ લેખિકા આપણા મનમાં રોપે છે. અને જુઓ, જેવો જોઆક્વિન જાય છે એના થોડા સમય પછી જ એલિઝાને ખબર પડે છે કે
તે ગર્ભવતી છે.
હા, હવે એની પાસે વિચારવાનો સમય નથી. એનો નિર્ણય પાક્કો છે, એ જોઆક્વિન પાસે જ જશે.
પણ કેવી રીતે? એના પરિવારને, મિસ રોઝ અને જેરેમીને કેવી રીતે સમજાવશે?
એ સમજાવતી જ નથી. એ મામા ફ્રેસિયાની મદદ લે છે. મામા ફ્રેસિયા એના પર અતૂટ વિશ્વાસ રાખે છે. એ બીમાર હોવાનો ઢોળ કરે છે, અને પછી ગુપ્ત રીતે સેન ફ્રાન્સિસ્કો જતા એક જહાજના ભંડકિયામાં છુપાઈ જાય છે.
ભંડકિયામાં? એ તો બહુ જોખમી કહેવાય.
અત્યંત જોખમી. અંધારું, ઉંદરો, ગંદકી. પણ એલિઝા અડગ છે. આ એનું બંડ છે, સમાજના નિયમો સામે, પરિવારની અપેક્ષાઓ સામે, અને સ્ત્રી હોવાના બંધનો સામે. અહીંથી એની ખરી સફર શરૂ થાય છે, સ્વતંત્રતાની સફર.
પણ આ સ્વતંત્રતાની કિંમત બહુ મોટી ચૂકવવી પડે છે એને. દરિયાઈ મુસાફરી કેવી રહે છે?
ભયાનક, નરક જેવી. ભંડકિયાની હાલત ખરાબ હોય છે. ખાવા પીવાનું બરાબર નહીં, સ્વચ્છતા નહીં, અને આ બધામાં એલિઝાનો ગર્ભપાત થઈ જાય છે.
ઓ નો.
એ શારીરિક અને માનસિક રીતે ભાંગી પડે છે. મૃત્યુની એટલી નજીક પહોંચી જાય છે કે બચવાની આશા નથી રહેતી.
આ ઘટના ખૂબ જ સિમ્બોલિક લાગે છે. પેલું બાળક જતું રહે છે, પણ જાણે એની સાથે એનું ભૂતકાળ, એની વાલપરાઈસોની ઓળખ, એ બધું પણ છૂટી જાય છે. જાણે જૂની એલિઝાનું મૃત્યુ અને નવી એલિઝાના જન્મની તૈયારી.
તમે બરાબર પકડ્યું. આ એક પુનર્જન્મ જેવું જ છે. અને આ જ સમયે જ્યારે એ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાય છે, ત્યારે એને એક મદદ મળે છે. અણધારી મદદ.
કોણ મળે છે?
તાઓ ચી એન, એ જ જહાજનો રસોઈયો છે. પણ એ માત્ર રસોઈયો નથી, એ પરંપરાગત ચાઇનીઝ વૈદ્ય પણ છે, હીલર.
અચ્છા.
એ એલિઝાને શોધી કાઢે છે, એની હાલત જુએ છે, અને પોતાના જ્ઞાનથી એક્યુપંક્ચર, જડીબૂટીઓ એનો જીવ બચાવી લે છે.
વાહ, તાઓ ચીએન આ પાત્ર પણ મહત્વનું લાગે છે.
ખૂબ જ મહત્વનું. એમની વચ્ચે શરૂઆતથી જ એક અલગ પ્રકારનું મૌન પણ મજબૂત બંધન રચાય છે. બંને એકલા છે, બંને કંઈક ગુમાવ્યું છે.
તાઓનો પોતાનો પણ કોઈ ભૂતકાળ છે, એની કોઈ કહાની?
હા, એની પણ દુઃખદ કહાની છે. ચીનમાં ખૂબ ગરીબીમાં જન્મ્યો હતો. નાનપણમાં ગુલામીમાં વેચાયો. પછી એક ડોક્ટરે એને રાખ્યો અને વૈદ્ય તરીકે તાલીમ આપી. એની પત્ની હતી લિન, અને એના મૃત્યુનું દુઃખ એ હજુ ભૂલી શક્યો નથી. એના મનમાં ક્યાંક અપરાધ ભાવ પણ છે, એટલે એ પણ પોતાના ભૂતકાળના બોજ સાથે જીવે છે.
એટલે બે તૂટેલા આત્માઓ એકબીજાનો સહારો બને છે. પછી તેઓ સાન ફ્રાન્સિસ્કો પહોંચે છે. ત્યાં શું જુએ છે? સપનાનું શહેર?
સપનાનું નહીં, અંધાધૂંધીનું શહેર.
જ્યાં જુઓ ત્યાં કાદવ અને તંબુઓ. દુનિયાભરમાંથી લોકો ઉમટી પડ્યા છે. બધાની આંખોમાં બસ એક જ ચમક, સોનાની.
કાયદો વ્યવસ્થા જેવું કંઈ નહીં,
નામ માત્રનું. બસ જંગલ રાજ, હિંસા, લાલચ, અરાજકતા. અને એક યુવાન, એકલી સ્ત્રી માટે તો આ જગ્યા અત્યંત અસુરક્ષિત છે.
તો પછી એલિઝાનું શું થાય છે? તાઓ એની મદદ કરે છે?
તાઓ એક બહુ મોટો નિર્ણય લે છે એલિઝાની સુરક્ષા માટે. એ એલિઝાના વાળ કાપી નાખે છે.
વાળ કાપી નાખે છે?
હા, લાંબા સુંદર વાળ. પછી એની છાપીને કપડાંથી બાંધી દે છે, જેથી સ્ત્રી જેવી ન લાગે. અને એને છોકરાઓના કપડાં પહેરાવી દે છે.
એટલે એલિઝા હવે છોકરો બની જાય છે.
બરાબર. એલિઝા સોમર્સ મરી ગઈ. હવે જન્મ થયો છે એલિયાસ એન્ડિએટાનો, એક ચિલિયન છોકરો જે પોતાના ભાઈ જુઆખ્વનને શોધવા આવ્યો છે.
આ ખરેખર ક્રાંતિકારી પગલું છે. આ વેશ પલટો માત્ર બચાવ માટે નથી, પણ એ મુક્તિનું પ્રતીક બની જાય છે. પુરુષ બનીને એ એવા અનુભવો કરી શકે છે, એવી જગ્યાએ જઈ શકે છે જે સ્ત્રી તરીકે એના માટે શક્ય જ નહોતું.
બિલકુલ. આ વેશ એને લૈંગિક અને સામાજિક બંધનોમાંથી એક પ્રકારની આઝાદી આપે છે. પણ જીવન સહેલું નથી.
એલિયાસ તરીકે એનું જીવન કેવું હોય છે?
સંઘર્ષમય. એ કેલિફોર્નિયાના ખાણકામ વિસ્તારોમાં ફરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ. જુઆકિનની ભાળ મેળવવા પ્રયત્ન કરે છે. પેટ ભરવા માટે જાત જાતના કામ કરવા પડે છે.
કેવા કામ?
ક્યારેક કોઈ વેશ્યાલયમાં પિયાનો વગાડવાનું કામ મળે, તો ક્યારેક ખાણિયાઓ માટે રસોઈ બનાવવાનું. પછી તે તાઓ સાથે જોડાય છે. તાઓ પ્રવાસી ડોક્ટર તરીકે કામ કરે છે અને ઇલિયાસ એનો મદદનીશ બની જાય છે.
અને આ દરમિયાન એ ગોલ્ડ રશની અસલિયત જુએ છે. સોના પાછળની પાગલ દોડ, મહેનત
અને
પેલો જાતિવાદ પણ હશે ને?
હા, ભયાનક જાતિવાદ. જે શ્વેત અમેરિકનો છે, યાંકીઓ, તેઓ ચાઇનીઝ, ચિલિયન, મેક્સિકન, જે પણ બિન અંગ્રેજી છે, એમની સાથે ખૂબ ખરાબ વર્તન કરે છે. હિંસા, અન્યાય, શોષણ. એલિયન્ડે આ બધું ખૂબ જ સ્પષ્ટ રીતે બતાવે છે.
તો એક તરફ આ સંઘર્ષ છે, બીજી તરફ શું ચાલી રહ્યું છે?
એ જોઆક્વિનને શોધી રહી છે.
હા, એની શોધ ચાલુ છે. અને ત્યારે જ એક નવી વાત બહાર આવે છે. એક ડાકુની દંતકથા ફેલાય છે.
ડાકુ?
હા, જોઆકિન મુરિયેટા. બહુ ક્રૂર અને પ્રભાવશાળી ડાકુ. કોઈ કહે છે એ ચિલિયન છે, કોઈ કહે મેક્સિકન. એ અમીર અંગ્રેજોને લૂંટે છે અને ગરીબોને મદદ કરે છે, રોબિનહુડ જેવો.
અને એલિઝાના મનમાં શંકા જાય છે, ક્યાં મુરિયેટા, ક્યાંક
એનું જોઆક્વિન તો નથી ને? જે છોકરો આદર્શવાદની વાતો કરતો હતો, શું એ સંજોગોના કારણે આટલો હિંસક બની ગયો? આ સવાલ એને સતાવ્યા કરે છે.
આ એક સમાંતર ટ્રેક થયો. બીજો કોઈ મહત્વનો વિકાસ? બીજો અને કદાચ સૌથી મહત્વનો વિકાસ એ એલિઝા અને તાઉ ચિયન વચ્ચેનો સંબંધ છે. જે શરૂઆતમાં માત્ર એક સહાનુભૂતિ અને મદદથી શરૂ થયો હતો, એ હવે ગાઢ મૈત્રી અને ઊંડા સ્નેહમાં બદલાય છે.
તેઓ એકબીજાનો સહારો બની જાય છે.
સહારો જ નહીં, પરિવાર બની જાય છે. તાઓ એલિઝાને માત્ર દવાઓ નથી શીખવતો, પણ જીવન જીવવાની કળા, શાંતિ, સેવાભાવ શીખવે છે. અને એલિઝા પોતાની જીવંતતાથી તાઓને એના ભૂતકાળના દુઃખમાંથી બહાર લાવવામાં મદદ કરે છે.
અહીં લેખિકા પ્રેમના બે જુદા સ્વરૂપો બતાવી રહી છે. નહીં, એક તરફ જોઆક્વિન માટેનો પહેલો જુસ્સાદાર, કદાચ થોડો ભ્રામક પ્રેમ, અને બીજી તરફ તાઓ સાથેનો આ સંબંધ જે ધીરજ, સમજણ, સમાનતા અને સાથ પર ટકેલો છે.
બરાબર. અને હવે સ્પષ્ટ થાય છે કે એલિઝાની શોધ બદલાઈ રહી છે. પહેલાં એ જોઆક્વિનને શોધતી હતી, હવે જાણે પોતાની જાતને, પોતાના અસ્તિત્વના અર્થને શોધી રહી છે.
તો મુરિયેટાનું શું થાય છે? એની શોધ ચાલુ રહે છે?
હા, પણ હવે એ રોમેન્ટિક શોધ નથી રહી. એલિઝાને હવે બસ એક જવાબ જોઈએ છે, ક્લોઝર. આ દરમિયાન સત્તાવાળાઓ મુરિયેટા પર મોટું ઇનામ જાહેર કરે છે, એને જીવતો કે મરેલો પકડવા માટે.
અને કોઈ પકડી પાડે છે?
કેટલાક બાઉન્ટી હન્ટર્સ આવે છે, દાવો કરે છે કે એમણે મુરિયેટાને મારી નાખ્યો છે. અને પુરાવા તરીકે?
પુરાવા તરીકે શું લાવે છે?
એ લોકો બ્રાન્ડીના એક મોટા કાચના જારમાં મુરિયેટાનું કપાયેલું માથું લઈને આવે છે.
હે ભગવાન, આ તો ભયાનક છે.
હા, અને માથું જાહેરમાં પ્રદર્શન માટે મૂકવામાં આવે છે. લોકોની ભીડ જામે છે જોવા.
એલિઝા પણ જાય છે જોવા. એના માટે તો આ ક્ષણ કેટલી કઠિન હશે.
હા, એ જાય છે. તાઓ એની સાથે છે. ભીડ ચીરીને આગળ વધે છે. પેલું ઝાડ જુએ છે, અંદરના ચહેરાને જુએ છે.
એ ઓળખી શકે છે? શું એ જોઆકિન જ છે?
એ ઓળખવાનો પ્રયત્ન કરે છે. માત્ર આંખોથી નહીં, પોતાની પેલી ગંધની સૂઝથી, પોતાની સ્મૃતિઓથી. પણ એ ક્ષણે એને એક ઊંડી અનુભૂતિ થાય છે.
શું અનુભૂતિ?
એને સમજાય છે કે માથું જ્વાખીનનું હોય કે ન હોય, એનાથી હવે કોઈ ફરક પડતો નથી.
ફરક નથી પડતો આટલી લાંબી સફર પછી?
હા, કારણ કે જે વ્યક્તિ માટે, જે આદર્શ માટે નીકળી હતી, એ વ્યક્તિ હવે નથી. કાં તો એ મરી ગયો છે, અથવા તો સમય અને સંજોગો એને એટલો બદલી નાખ્યો છે કે એલિઝા એને ઓળખી શકતી નથી કે પ્રેમ કરી શકતી નથી. એની શોધનો અંત પુનઃમિલનમાં નથી, પણ સ્વીકૃતિમાં છે. નુકસાનની સ્વીકૃતિ, પરિવર્તનની સ્વીકૃતિ.
વાહ, આ તો ખરેખર કથાની પરાકાષ્ઠા છે. તો પછી અંત કેવો આવે છે? ઈશુ કરે છે?
અંત બહુ શાંત છે. એ ભીડથી, એ તમાશાથી દૂર જાય છે. તાઓ એની સાથે જ છે. ક્યાંક પોતાનું પ્રતિબિંબ જુએ છે, અને વર્ષો પછી પહેલી વાર એને એલિયાસ નથી દેખાતો, કે પેલી વેલ્પારાઇઝોની મિસ સોમર્સ પણ નથી દેખાતી.
તો શું દેખાય છે?
એને પોતે દેખાય છે, એક સ્ત્રી જેણે દુનિયા જોયે, સંઘર્ષ કર્યો, પ્રેમ કર્યો, ગુમાવ્યું, અને અંતે પોતાની જાતને પામી. એ તાઓ તરફ ફરે છે અને એકદમ શાંતિથી કહે છે, જાણે વર્ષોનો ભાર ઉતરી ગયો હોય, હું મુક્ત છું.
હું મુક્ત છું. બસ આ બે શબ્દોમાં બધું આવી ગયું. એની ફોર્ચ્યુન, એની સંપત્તિ સોનામાં કે કોઈ પુરુષમાં નહોતી. એ એની પોતાની આંતરિક મુક્તિમાં હતી. એણે પોતાની નિયતિ પોતે ઘડી.
બિલકુલ. અને આખી નવલકથામાં એલિયન્ડે જે વિષયો વણી લે છે, ઓળખની શોધ, સ્વતંત્રતા અને સુરક્ષા વચ્ચેનો સંઘર્ષ, પ્રેમના અલગ અલગ રૂપો.
હા, અને નારીવાદ, પિતૃસત્તાનો વિરોધ, જાતિવાદ અને વસાહતવાદની ટીકા, ઘર કોને કહેવાય, આ બધું જ કેટલી સહજતાથી આવે છે.
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, ઊંડા પાત્રાલેખન અને પ્રતીકોનો સુંદર ઉપયોગ, જેમ કે પેલો વેશપલટો, સોનું, ગંધની સૂઝ, જારમાં માથું, આ બધું વાર્તાને વધુ ગહન બનાવે છે.
તો આટલા વર્ષો પછી પણ આજે આ વાર્તા આપણને શું શીખવે છે? એ આજે પણ કેમ મહત્વની છે?
મને લાગે છે કે એ શીખવે છે કે જીવનમાં આપણે જે શોધવા નીકળીએ એ જ મળે જરૂરી નથી, પણ રસ્તામાં જે અણધાર્યું મળે, જે સાચું હોય, પછી એ મિત્રતા હોય, પ્રેમનું બીજું રૂપ હોય, કે પોતાની અંદરની શક્તિ હોય, એને ઓળખવાની અને સ્વીકારવાની સમજ કેળવવી જોઈએ.
અને હું માનું છું કે તે એ પણ યાદ અપાવે છે કે સાચી સ્વતંત્રતા કોઈ બીજું નથી આપતું, એ અંદરથી આવે છે. ભૂતકાળના બંધનો, સમાજની અપેક્ષાઓ, એ બધાથી મુક્ત થઈને પોતાનો રસ્તો બનાવવાથી મળે છે. એલિઝાની જેમ આપણે પણ આપણી મુક્તિ શોધી શકીએ છીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.